નમસ્કાર મિત્રો, આજે જોઈશું ઝવેરચંદ મેઘાણી લિખિત વસુંધરાના વ્હાલા દવલામાં 15મું પ્રકરણ, જેનું નામ છે નવી લપ. પાંચાલ દેશના ડુંગરા પ્રામાણિક છે, જેવા છે તેવા જ દેખાય છે. પણ એ ડુંગરમાળામાંથી નીકળીને વહેતી એક નદીનું દિલ દગલબાજ છે. એ નદીનું નામ ભોગાવો છે, એના પેટમાં ફોડા છે. ચોમાસાના પહેલાં જ વરસાદનું પાણી ડુંગરાઓના હૈયામાંથી અમૃત સરીખું નિર્જરીને જ્યારે ભોગાવાના પેટમાં પડે છે ત્યારે છૂપું ઝેર બને છે. એની સપાટી ઉપર સૂકી માટીના પતરીઓ વળી જાય છે. જમીન જેવી એ જમીનની નીચે બબ્બે ત્રણ ત્રણ માથોડા ઊંડી રાબડ સંતાઈ રહે છે. કેટલાય ઘોડા અને ઊંટિયા અસવાર સહિત કે અસવાર વગરના સીધી વાટે ચાલ્યા જતા જતા એ રાબડના ગુપ્ત કૂપો પર પગ પડતાની સાથે જ અંદર ગાયબ બની ગયાના દાખલા છે. બહાર નીકળવા જોર કરનાર પ્રાણી એ ફોડાની ચૂડમાં વધુ જલ્દી સફળાય છે. એ મૃત્યુ ભયાનક છે, કેમ કે પોતાના ભક્ષને ગળી જતા ફોડા નથી, પોતે કોઈ અવાજ કરતા કે નથી, પોતાના શિકારને દોડજો દોડજોની બૂમો પાડવાનો સમય આપતા. ભોગાવાના ફોડા અને દગલબાજ માનવી બે વચ્ચે ફેર આટલે જ પડે છે કે ફોડા ખાસ કોઈને ફસાવી પાડવા નીકળતા નથી, તેમ પોતાનું કામ એ બે પાંચ પળમાં જ પતાવી નાખે છે. માનવીની દગલબાજી ધીરે ધીરે અજગરની માફક ગળે છે, એટલે શિકારને તરફડિયા મારવા જેટલો સમય લેવો જ પડે છે. એવા ભોગાવાના કિનારે એક દિવસ બપોર ટાણે મદારીનું કુટુંબ આવી પહોંચ્યું. એ જમાતમાં એક નવો તત્વજ્ઞાની વધ્યો હતો, એ ગધેડો હતો. બીજા સર્વના વિચારભાર પોતાના ભેજામાં ભરનારા માનવ ફિલસૂફ જેવો આ ગધેડો મદારીના તમામ સરંજામને પોતાની પીઠ ઉપર ખેંચતો હતો. ફિલસૂફના માથાના જ્ઞાન ગાંસડા પર કોઈ કોઈ વાર કવિતા ચડી બેસે છે, તે મદારીના નવા સાથીને માથે થાકેલી વાંદરી રતનબાઈ પણ સવાર બનતી વાંદરાનો વારો નહોતો આવતો. સ્થાવર સરંજામમાં બે મોટા વાંસડા ઉમેરાયા હતા, ને તે વાંસડા ગધેડાની પીઠ પર આડા બંધાતા હતા. લાંબી લાંબી ચર્ચાને આડી નાખી ને તત્વજ્ઞ જેમ જમસન્વને પોતાના માર્ગમાંથી તરી જવાની ફરજ પાડે છે, તેમ આ ગધેડો પણ પંથે ચાલતા વટે માર્ગુઓને વાંસડાના બંને છેડાની બહાર તરીને જ ચાલવાની ફરજ પાડતો. ગધેડાની પાછળ પાછળ ચાલ્યા આવતા રીંછણ અને વાંદરો ફિલસૂફની બુદ્ધિના કાયમી અનુચરો જડત્વ અને અસ્થિરતા જેવા ભાસતા. 70 વર્ષના કાળને ખાઈ જનારો મદારી હતો, તેથી વધુ વાંકો વળ્યો હતો. એનો એક હાથ ડાંગ પર ને બીજો હાથ અખૂટ હાસ્યના ભંડાર છોકરા ઝંડુરિયાના ખભા પર ટેકો લેતો. ઝંડુરિયાના ખભા ઊંચા થયા હતા, કેમ કે એની ઉંમર તે દિવસે 13 વર્ષની હતી, ને દુધિયા દાંતને સ્થાને આવી બેઠેલા મોટા દાંત એના કપાયેલા હોઠ વચ્ચેથી વધુ મોટા દેખાતા હતા. એટલે કે ઝંડુરિયાનું અમર હાસ્ય પણ લંબાયું ને પહોળાયું હતું. ઝંડુરનું શરીર સોટાની જેમ સીધું વધ્યું હતું. ઋતુએ ઋતુએ શરીર પર પોતાના રંગોની પીંછીઓ ફેરવી જતી હતી. એ સર્વ પીંછીઓના ઉપરા છાપરી પૂંટમાંથી ઝંડુરિયાના શરીરે શ્યામલ વર્ણ ધારણ કર્યો હતો. વાંસની ટોચે એ ખિસકોલી પેઠે ચડી જતો હતો. અને લાંબા લટુરિયા પર ટોપી નહીં પણ કાંસાની થાળી ઓઢી હતી. અને ઘૂઘરિયાળા પગ ઊંચા દોરને માથે એ થાળીમાં ચડીને લસરી શકતા હતા. એના મોં પરનું હસવું સર્વ મનોવેદનાને પાર કરી ગયું હતું. તસ તસતી બંડીમાંથી બહાર પડતા એના ખભા સુધીના હાથ સંઘેડિયાના સંઘેડા પર ઉતરેલા સરીખા ઘાટીલા હતા, પણ એનું અખૂટ હાસ્ય ભયાનક હતું. મદારી કુટુંબમાં બીજી પણ એક વૃદ્ધિ થઈ હતી. રતનભાઈ વાંદરીને 8 વાસાનું બચ્ચું હતું. એ બચ્ચું ઘણું ખરું ઝંડુરિયાના ખંધોલે જ બેઠું બેઠું એના માથા પરની થાળીમાં મૃદંગના બજવૈયા જેવી થાપીઓ મારતું હતું. બચ્ચાના મોંમાંથી પડી જતો જમરૂખનો ટુકડો ઝંડુરીઓ મદારીની નજર ચૂકાવીને આરોગી જતો. આખી જમાત ભોગાવા નદીના કિનારે કિનારે અષાઢ મહિનાના એક સ્વચ્છ દિવસે ચાલી આવતી હતી. ઉતરવાનો આરો થોડા ફેરમાં હતો. આરો આવી પહોંચ્યો. સામી ભેખડે હજુ આ મદારી કુટુંબ નહોતું ઉતર્યું. ત્યાં ઝંડુરિયાએ નદીના પટમાં સામેથી ચાલી આવતી એક સ્ત્રીને દેખી. સ્ત્રીની પછવાડે એક 7-1 વર્ષની છોકરી ચાલી આવતી હતી. સ્ત્રીને માથે લાકડાનો ગંજાવર ભારો હતો. ભારો જાણે કે એણે માથે ઉપાડેલ હોય તે કરતાં એને માથે ચડી બેઠો હોય તેવો હિંસક લાગતો. એના ઘૂંટણ સુધી પગ ઉગાડા હતા. એ ઘૂંટણથી ઊંચે છાતી સુધીના દેહની ચાડી ખાતા લુગડાના લીરા લબડતા હતા. છોકરી માના કિકિયાર પાડતી હતી, કેમ કે એના પગ તળે ભોગાવાની તાપ ભૂંજેલી વેકરી છમ છમ ઉના ડેમ દેતી હતી. ત્યાં ઊભી રહે, હું સામે કાંઠે ઉતારીને તને તેડી જાઉં છું. એટલું બોલતી બાઈએ વેગ કરીને ઊંટ ખૂંદે તેમ વેકરો ખૂંદ્યો. પણ કાંઠાને પહોંચવાનું 15 કદમનું જ્યારે અંતર રહ્યું હતું ત્યારે એના પગ સરક્યા. પગ નીચે ફોડાનો જડબો આવ્યું. માથા પર લાકડાના ભારાએ ભીંસ કરીને ફોડાને યારી આપી. ઓ ગઈ, ક્યાં ગઈ? એટલું મનમાં પણ વિચાર કરવાનો સમય રહેવા દીધા વગર ભોગાવાએ એ બાઈને આખી ને આખી પોતાના ઉદરમાં ઉતારી. ઝંડુરીઓ વાંદરીના બચ્ચાને નીચે પછાડીને દોટ કાઢીને ત્યાં પહોંચ્યો. ત્યાં નદીની રેત પર બસ લાકડાનો ભરો પડ્યો હતો. બાઈની ઓઢણીનો છેડો ઝરી ઝરી ડોકિયા કરતો હતો. તે પણ અદૃશ્ય થયો. ફોડાની સપાટી પર ફક્ત થોડા બડબડિયા બોલ્યા. નાની છોકરી સામા કિનારે પાસે ઘડીક એક પગ પર બીજો પગ ચડાવતી, ઘડીક બેસતી, ઘડીક ઉઠતી ને બળબળતા પગ પછાડતી ધગેલી રેતીમાં ઊભી બોલતી, માં બળું છું. એક અજાયબીમાંથી ઊંચે આવે તે પૂર્વે તો એક ઘાતકી મૃત્યુનો સાક્ષી ઝંડુરીઓ બીજા અચંબામાં ગરક થયો. આ છોકરી સામે ઊભી જ પોતાની માને ધરતીના પેટાળામાં ગારદ થતી જુએ છે, છતાં હજુ ત્યાંથી ખસતી નથી ને માને પાછી આવવા બોલાવે છે. ફરીવાર સાદ આવ્યો, માં તું કેમ નથી આવતી? માં હું બળું છું. માં એ હે માડી. વાંદરાને, રીંછણને અને ગધેડાને છોડી ડોસાએ પણ નદીના પટમાં દોટ દીધી. ઘડી પહેલાંની જીવતી એક ઓરતનું ત્યાં નામ નિશાન નહોતું રહ્યું. ફક્ત લાકડાનો ભારો ડૂબેલા વાહણના દાંડા જેવો ત્યાં દેખાતો હતો. નદીના મોંમાં કોઈ જવાબ નહોતો. નદીની રેત હિંસક હાસ્ય કરતી હતી. ધરતી પરના ખદવતા માનવીમાંથી એકને મેં ઊંચું કર્યું તેથી દુનિયાને શી હાનિ આવી ગઈ? વિશ્વની ઘટમાળને એક વિપળ પણ ક્યાં થંભવું પડ્યું? મીંદડા, કૂતરા અને માનવી તમામ પોતાનો આહાર આરોગ્ય છે તો ફોડાએ એના ભક્ષ શા માટે ના મેળવી લેવો? નદીના મૂંગા હાસ્યની એ ઘાતકી રમૂજ હતી. એ રમૂજના નિરપરાધી પાત્રો ડોસો અને ઝંડુરીઓ 7 વર્ષની છોકરી પાસે ઊભા રહ્યા. ત્યારે છોકરીએ લાંબા હાથ કર્યા ને કહ્યું, માં બળું છું, બહુ બળું છું, માં તેડી લે. ઝંડુર અજાયબ બન્યો. એણે મદારીની સામે જોયું. મદારીએ નીચા વળીને છોકરીને તેડી લીધી. એની આંખો તપાસી ચપટી વકાળી. આંખોની હલનચલન, કીકીઓનું હલનચલન ત્યાં હસ્તી ધરાવતું નહોતું. ઓ, અંધી છે અંધી, મદારીએ ચંડોળને કહ્યું. છોકરીને સમજ પડી કે પોતાને તેડનાર પોતાની માં નથી પણ કોઈક બિહામણા અવાજવાળો પુરુષ છે. એણે પોકાર પાડ્યો, માં માડી. બસ મદારીએ જીભ મોકળી મૂકી. દુનિયામાં માં વગર બીજો કોઈ બોલ પડ્યો સંભળાતો નથી. આખી દુનિયાની માં મરી ગઈ લાગે છે. માં કરવા બેસો છો, પછી માને પેટ અવતાર શા માટે લ્યો છો? માં મૂકીને ભાગી જાય છે ત્યારે તમને બધાને માં માથે કયો એવો પ્યાર ઉભરાઈ હાલ્યો છે? એટલા સાટું તો હું પૈણ્યો જ નથી. હું પરણું તો જ મારે છોકરું થાય ને. છોકરો થાય તો એની મુએલીમાં ક્યાં ભાગી ગઈ એલી માં માસે એ રીડિયા પડે ને. એકાએક એના અંતરમાં ફાળ પડી. અંધી છોકરી પોતાના ઓઠમાં આંગળીઓ નાખીને પોતાની કદરૂપી કદરૂપ સિકલ તો પારખી નહીં જાય ને, એની આંખો એકાએક દેખીતી થઈને મારું કૃપ જોઈ નહીં જાય ને. ગરીબોની ગયેલી આંખ પાછી નથી આવતી તેટલી પણ એને ગમ નહોતી. બુઢો મદારી તમાશા કરતો કરતો બેશુમાર ગપાટા લોકોની સામે હાંકતો, જડીબુટ્ટી ખાય તો બુઢો જવાન બની જાય, આ મારો સોયરો આજે તો 60 વર્ષ અંધી આંખના પણ પડ ઉઘાડી જાય. આ ભૂકે છાંટો તો બિલાડીને બાયડી કરી દઉં ને બાયડીને હડકાઈ શિયાળ બનાવી દઉં, આ મારા ઝંડુરિયાને જંગલનો તેતર બનાવીને ઉડાડી મૂકું, વગેરે વગેરે. આજ સુધી બુઢાની એ વાતોનો ભય નહોતો. ઘણી વાર તો તેતર બની જવાનું ઝંડુરને દિલ પણ થતું, પણ હવે એક જીવન પલટો થયો, એક મમતા જાગી. હવે ડોસો તેતર બેતર બનાવી મૂકશે તો આ અંધીનું શું થશે? પણ અંધીને ક્યાંક દેખતી કરી દેશે તો? ભગવાન, હું તેતર બનું તે બહેતર છે, એ દેખતી બને તો મારા હોઠ ભાળી અસુરી સાંજે ને કાળી રાતે ફાટી મરશે. ડોસો એવી કોઈ ઇલમી વનસ્પતિ વાપરે તે પહેલાં ડોસાની ગરદન જ ચીપી નાખવાનો એણે મનસૂબો કરી દીધો. હજુ અડધી જ કલાક પર એ ગરદન સિપાઈ હતી. એક હાલતી ચાલતી ઉદ્યમવંત આખી સ્ત્રીને ધરતી ઢેઢ ગરોળની માફક આરોગી ગઈ. એ દેખાવના કુંડાળા ઝંડુરની આંખો સામે દોરાતા રહ્યા. એ દેખાવ દેખા પછી પોતે આ અંધીની સામે ઢોલક ઘોઘરા કેમ કરી બજાવી શક્યો? સામા ખેતરમાં સાંતી હાંકતો ખેડૂત ઔરતનું કમોત સાંભળીને સાંતી છોડી ગામ ભણી ભાગે કાં ન ગયો? એ વગડામાં એકલવયા ઊભા રહી શકાય? ફોડાની અંદર ઔરત કેટલી ઘડી જીવી હશે, તરફડી હશે, પોતાની દીકરીને સાથ કરવા એણે મોં ફાડ્યું હશે, ગળાકાંટોની માફક નદીએ એના મોંમાં ડૂચો મારી અને આંધળી છોકરીનો દેહ પણ ન ઢાંકી શકનારી એ સ્ત્રીએ લાકડાની ભારી લેવા જતાં પહેલાં ખાધું હતું કે ભૂખી હતી? ફોડામાં ખાલી પેટે જલ્દી જીવ નીકળી જાય કે ભર્યા પેટે? કદાચ ભૂખ્યા શરીરનો નિકાલ વહેલો આવી જતો હશે એવા વિચારે ચડીને એનાથી છોકરીને પૂછાઈ ગયું, તે ખાધું તું? માએ ખાધું તું? હં. છોકરીએ ટૂંકો પ્રત્યુત્તર દઈને કહ્યું, માં ખાવા ગઈ? મને ખાવા નહીં? હે? સવાલ જવાબ સાંભળીને મદારીએ પાછળ જોયું, એ ઊભો રહ્યો, ફિલસૂફ ગધેડો પણ ઊભો રહ્યો. પછી ચાલતા ચાલતા મદારીએ ઝંડુરને કહ્યું, આને તે પીઠ પર બેસાડી છે પણ એ ખાઉં ખાઉં કરે છે, ભૂખ એ ડાકણ છે, તારા બૈડામાંથી લોચા કાઢીને ખાઈ જશે, એ ભૂખી છે ને પાછી અંધી છે, દેખતી ભૂખ ભલી છે. ખાજ અખાજનો તફાવત ગણાય છે. આંખો વગરની ભૂખનો ઇતબાર ન કર, જમાનો આંધળી ભૂખનો આવ્યો છે. આ ગધેડાનું પેટ ખાલી હશે તો એ ધરતીનો ખાર ચાંટીને પણ ધરો કરી લેશે. આ રીંછણ ભૂખી હશે તો એ પોતાના જ રૂંછામાંથી ગિંગોડા વીણશે, પણ આ ભૂખી આંધળી છે ને પાછી ઔરત જાત છે, એ તારી ગરદન પર જ દાંત ભરાવશે, તું આગળ ચાલ મને પછવાડે ચાલવા દે, એનો ઇતબાર ન કરવો. રાજાઓ તારા જેવા બેવકૂફ છે, એને ભૂખને પીઠ પર બેસાડી છે, એ ખાઉં ખાઉં કરે છે, એનો ઇતબાર ન કરવો. હું આ પાંચાળનો રાજા હોત તો હજા ખેડૂતને ફોડામાં નાખીને જાનથી મારી નાખત, એની ભૂખ આંધળી છે, એ એના બળદને ખવડાવ્યા વગર પરણા ઝીંકે છે, એનું છોકરું પરમદી મરી ગયું તેથી એ ખુશાલી કરે છે. એ સાચું કહેતો હતો. હવે ધરતીને માથે સમાસ નથી, ધરતી આ ગધેડા જેવી છે ને ગધેડો મારા જેવો છે, તુંય ધરતી જેવો છો, સમાસ નથી તોય આપણે બધા આપણી પીઠ પર ભૂખને ભેળી કરીએ છીએ. હું હકીમ છું એટલે મોટો ગધેડો. એવા થોડા બબડાટાએ એ ત્રણેયને પાછા સામે વેખડે પહોંચાડી દીધા, જ્યાં ગધેડો અવિચલિત જ્ઞાન ભાવે આ ઘટનાનો સાક્ષી બની વિતરાગની દશામાં ઊભો હતો, ને જ્યાં વાંદરાએ વળી કોઈક નવા માનવીનો વધારો થઈ રહ્યો છે એ બીકે કુદા કુદ કરી મૂકી જ્યાં રીંછણને નવા માનવ માંસની તાજગીભરી સુગંધ આવવાથી એનું નાક હવા સામે ફાટી રહ્યું હતું. હવે મદારીએ તેડેલી છોકરીને પંપાળતા પંપાળતા કહ્યું, આ લપને ક્યાં નાખવી? એનો બાપ નહીં હોય? ઝંડુરેએ તપાસમાં ઉતરવા ઇંતેજારી બતાવી. એના બાપને ગોતવાય આપણે જાઉં? અહીં બીજું કોઈ નથી? એટલે આપણે અહીં નીકળ્યા એ શું આપણો ગુનો? તું બેવકૂફ થઈને દોડ્યો ગયો, નીકળ આપણને ખબર ન પડત કે એની માં ક્યાં ગઈ. આપણે જોયું એટલે ફસાઈ ગયા ને. જોવાનો જો ઝેર છે ને દયા, એ પણ એક ઝેર જ છે ને. દુનિયામાં દયાએ જ દાટ વાળ્યો છે. છોકરીને આ સંભાષણનો નિગુઢાર્થ સમજાતો નહોતો. એ કોઈ બે જુદા જ માનવીઓના બોલ સાંભળતી હતી. એણે અંતરે અંતરે પૂછી જ રાખ્યું, માં ક્યાં ગઈ? માં, માં, માં. લે લે હવે રાખ છાની આને. ડોસો પોતાની દિલની વરાળ ઠાલવતો છતાં છોકરીના નગ્ન શરીરે હાથ ફેરવતો હતો. ઢોલક બજાવું? ઢોલક કાંઈ મેં કોક મુયેલીમાંના છોકરા છાના રાખવા લીધી છે? પેટનો ખાડો પૂરનારી ઢોલક વધારાની છે? તને છાનો રાખવા ઘૂઘરા બાંધ્યા તે દીથી જ મારી અકલ તો ગુમ થઈ છે ને. એક હોઠકટ્ટો બસ નહોતો તે બીજી હવે આંધળે કમબખ્ત કિસ્મતમાં આવી પડી. તો હું જ બજાવીશ. ઢંડુરિયો ઢોલક તરફ ચાલ્યો. તને એ ઇલમ સીમના આંધળા છોકરા રીઝવવા મેં નથી શીખવ્યો? એ તો બેવકૂફોની મોજ લેવાનો કસબ છે. રેવા દે, ગમાર ન બન, કસબને કર ઠેકાણે ન વાપર. ગવૈયા બજવૈયા જાણશે તો તારી બેવકૂફી માથે થૂંકશે. જંડોર વિચારમાં પડ્યો. બુડ્ઢાએ સીમમાં દ્રષ્ટિ કરી. ઉભરે ઉભરે સામે શેઢે આદમી કળાય છે, એને પૂછી જોઉં આ છોડી કોને સોંપવી. એ હે હે, એણે એક સાધ દીધો. જેને ફક્ત સભ્યતાને ખાતર ખેતર કહી શકાય એવા એક ભૂખરા વેરાન ટુકડામાં એક સાંતી પડ્યું હતું. સાંતીને જોતરેલ બે બળદ પૈકીનો એક બળદ ઊભો હતો. તે બળદ કૂતરા જેવડો જ દેખાતો હતો ને બીજો બળદ બેસી ગયો હતો. તેને પરોણાની, પાટુની ને હાથની ત્રમ ઝટ બોલાવીને ઊભો કરવા મથતો એક ખેડૂત આ સાધ સાંભળવાની એટલી પણ ખેવના કરતો નહોતો જેટલી એ ખેવના ખુદ ભોગાવાને હૈયે હતી. નદી તો સામો પડછંદો પણ પાડતી હતી. હે જુવાન, ડોસાએ બીજી ગુમ દીધી. ખેડૂતે સામે જોઈને આવવાનો ઈશારો કર્યો. જરા હાથ લાવીને પાછો એ બળદને લાતો મારવા માંડી પડ્યો. ભોગાવા નદીની ભેખડો એ લાતોના પડઘા ઝીલતી હતી. લે જો ઝંડુરિયા, મદારીએ છોકરાને મેણું દીધું. એને કેટલી અક્કલ છે, પારકી પંચાયતમાં એ પડે છે. તારી જ અક્કલ કીડા ખાઈ ગયા છે. રાખ અંધીને, અહીં હું જઈ આવું. તારે તો ખીખી 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 દાંત જ કાઢવા છે ને. મદારી ખેડૂતને મળવા ચાલ્યો ત્યારે ઝંડુરે રડતી છોકરીને જોડી પર બેસાડી હાથમાં ઘૂઘરા બાંધ્યા ને ઢોલક બજાવવા માંડ્યું. મા વિનાની છોકરીને કાને ઢોલક ઘૂઘરાના ગૂંથેલા ગમકારા પડ્યા. છાની રહી અને મા મરી ગયાની સાન નહોતી. મા હજુ લાકડા વીણતી હશે. તત્વજ્ઞાની ગધેડો તો લલિત કળાઓથી અલિપ્ત જ રહીને ચિંતન કરતો રહ્યો. રીંછણ એના કાળા રૂવામાં દાંત પેસાડીને ગિંગોડા કરડવા લાગી. રતનભાઈ બચ્ચાને છાતીએ વળગાડીને એના માથાની જુઓ જોવા બેઠી. રતનિયો ભાભો કલાનો પ્રેમી હતો ને ઉઠીને બે પગે ચક્કર મારવા લાગ્યો. મદારી ખેડુ પાસે પહોંચ્યો કે તુરંત ખેડુએ પૂછ્યું, બીડી છે? અરે ભલા આદમી, તારા ગામની એક બાઈ ફોડામાં ગારત થઈ ગઈ, એની છોકરી રૂએ છે, તેમાં આપણે શું કરશું બાબા? ખેડૂતે નિર્મમતા કેળવી હતી. આ ઢાંઢાને ઊભો કરવા લાગ્યો. આવો પણ છોકરીનું શું કરવું? એ અંધી મોઈ છે, આંધળી છોકરી છે ને, ઓળખી. એને માં અમારા ગામને નહોતે, અહીં 6 મહિનાથી આવે તે, પણ સીમમાં એક કરગઠિયો નહોતો રહેવા દીધો રાંડે, પણ એ તો ફોડામાં ગાર જ થઈ ઠીક થયું, નીકર ખાંપણ વિનાની રેત ને એને કાગડા કૂતરા ઠોલત. એ તો બરાબર, પણ આ અંધીને ક્યાં નાખવું, નાખો ને એ જ ફોડામાં, નીકર ભૂંડે હલે મરશે. એનો કોઈ બાપ ભાઈ કાકો મામો છે કે નહીં? કોઈ નહોતો, ને હોય તોય ન વેઠત. દાણા ક્યાં છે મલકમાં? 4 દાડા માથે અમારા ગામની કાઠિયાણી 2 છોકરાને ગળે બાંધીને કૂવે પડી. એ રહ્યો કૂવો, હજી ગંધાય છે. બીડી હશે? બીડી એકાદી? એક નિર્લેપ વર્તમાન પત્રની રીતે ખેડૂત આ દાણાના દુકાળની ને મા બાપોના માં બાળકોના આપઘાતની વાત કહી ગયો. એનું મુખ્ય નિશાન બીડી હતું. પીધેલી છે, હાલશે તમારે? કહીને મદારીએ કાળા મોંવાળા વાંદરા જેવું ખોખું પોતાના કાન પરથી કાઢ્યું. હાલે, વગડામાં હન ધોઈ હાલે, ગામમાં વળી ન પીએ. આને મારી મારીને થાક લાગ્યો છે એટલે જરા ડીલ કાંટે કરી લેવું છે. 2 ફૂંક જેટલો ઝડતો હશે તોય બસ છે. બીડીનો દમ ખેંચતા ખેંચતા ખેડૂતે કહ્યું, તમે દીઠી બાઈને ફોડામાં ઉતરતી? મેં તો એની ઓઢણીનો છેડો જ દીઠો. મદારી અપરાધીની રીતે બોલ્યો, પણ મારા ભેળો એક કપાતર છે, એણે તો ઓલી રાંડ કેડ સુધી હતી ત્યાં જ દોડીને જોઈ લીધી. બડબડિયા બોલ્યા હતા? ખેડૂતને ધુમાડાનો નશો નવીન જ તોર આપી રહ્યો હતો. બોલ્યા તો હશે જ ને, મને આંખે કમ કળાય છે, પણ કાને તો સાંભળ્યા હતા ને. કાનની વાત કાન જાણે, મારે શું. લ્યો હાલો, આ ઢાંઢો ઊભો કરાવતા જાઓ ને બાબા, આવ્યા છો તે એટલું કહેવાય છે, તેડવા કાંઈ થોડું હોવત. બળદને ઊંચકાવવાની એ ક્રિયા નકામી નીવડી. બળદ કાંઈ નિર્જીવ કબાટ નહોતો કે ઊંચો કરીએ ચારે પાયે ઊભો થઈ રહે. બળદ તો જીવતો જીવ હતો. એ પૂરો ઉચકાઈને પાછો નીચે પછડાયો. આમ કેમ કરે છે? ના, બીજું તો કાંઈ નથી, નખમાંય કોઈ રોગ નથી, થાક્યો છે ને પાછો ભૂખ્યો છે, બીજું કાંઈ નથી. મદારી જેવા નિરાશાવાદી વિચારકને પણ ખેડૂતના આ ખુશખબરથી જરા મોં મલકાવવું પડ્યું. ત્યારે ખવડાવીને પછે ઝાંકો ને. કાંક તો ગોલો છે, પેટનો જરા મેલો છે. 4 દીથી અમલદારની વેઠે ગયો તો ને, એટલે માથામાં અમલદારનો પવન ભરાણો છે, બીજું કાંઈ નથી. વેચાતો રાખવો છે, માથે વાંદરા બાંદરા બેઠે જાય, ભાર ભરાય, તમે પણ થાકો તઈ ચડો ને. એ મૂળ તો પોઠિયો જ હતો, ટેવાયેલો છે. આ તો અમલદારોની વેઠ કરવામાં જ અમલદારીનો વાહ વાયો છે ગધાને. લઈ જાઓ, ઠીક પડશે. ના ભાઈ, મારે તો હવે જાડા જણ થઈ ગયા છે. લ્યો ત્યારે, હવે રામ રામ. છોકરીને હું તો છૂટી મેલી દઉં છું. મેલી દેજો, એ તો આંધળી છે પણ પહોંચેલી છે. ગામની ગંધે ગંધ જ ગામમાં પોગી જશે. જીવશે એના નસીબ હશે તો, મરશે તોય મહાસુખ પામશે. થાવું હોય તે થાવ અંધીનો, આપણે તે કેટલા ગળે વળગાડશું ભાઈ, મદારીએ ચાલતા ચાલતા કહ્યું. બસ બસ, ખેડૂતે બળદનું પૂંછડું ખેંચતે ખેંચતે કહ્યું, ધરતીના એટલો બધો સમાસ જ ક્યાં છે? ઢોરને ને માણસને બેયને ક્યાં સંભાળવા? પરમદીજ મારો છોકરો 2.5 ફૂટ તાવમાં ઉડી ગયો, એ તો જલમ્યા એટલા જીવે નહીં, એ જ સારું. ભગવાન કાંઈ અણસમજું હશે? એ વાક્યના વિરામ ચિહ્નરૂપે બળદના ડેબા ઉપર ખેડૂતનો પરોણો પછાડ્યો. તે સાંભળીને મદારીથી ફરી એકવાર પછવાડે જોવાઈ ગયું. પછી તરત જ પોતાની ભૂલનું ભાન થતાં એ ઉપડતે પગલે ચાલ્યો ગયો. દૂરથી એણે ઝીણી નજરે જોયું, અંધી છોકરી ઝંડોરના ખોળામાં બેઠી બેઠી ઝંડોરના હોઠ ઉપર હાથ ફેરવતી હતી. ઝંડોર એને કશુંક પૂછતો અને કહેતો હતો, તારી માં છે ને? હેને તે એ લાકડા વીણવા ગઈ છે, મને કહેતી ગઈ છે કે મારી છોડીને ઘરે લેતા આવજો. હો, છોકરીના આંગળા ઝંડુરના પેવટ પરથી જાણે કે શબ્દો વીણતા હતા. આ પૂર્વે છોકરીના દુધાળાને ગંદા હાથ માના મોં સિવાય કોઈના મોંનો સ્પર્શ નહોતા પામ્યા. અંધાને હંમેશા આંગળીએ આંખો ફૂટે છે. અંધાવો પ્રેમ, પ્રકોપ અને મમતા નિષ્ઠુરતાની વાચાને સામા માનવીના સ્પર્શ વડે ઉકેલતા હોય છે. પોતાને મળનાર માનવીની આંખો અમીભરી છે કે રોષ રાતી છે એની અંધાને ખબર નથી પડતી. એટલે પાક્કી ખાતરી કરવા સારું એ અડઅડ કરે છે. લાકડાના ભારા ખેંચ અને કજાત ઓરતની છોકરીનો એવો સ્પર્શ સહેવા એની માં સિવાય બીજું કોઈ તૈયાર નહોતું. છોકરીને એવો પરાયો માનવી આ પહેલો જ મળ્યો. ભોગાવાની વેકુરીમાંથી ઉઠતી ભડભડ બરાળોમાં ભૂંજાતા બે માતૃહીન બાળકો અન્યો અન્યના ઉપકારો કે આશ્રિતો બની રહ્યા હતા. ઝંડુરને પણ આજ પ્રથમ પહેલી એક શાતા વળી એના ફાટેલા ઓઠને જોનારા તમામ આજ સુધી એની સામે દાંતિયા કરતા ને ખીજવતા અને કાંકરીઓ મારતા ને એનાથી બીને ચીસ પાડીને વેગળા ભાગતા. પોતાને જગતની ઠેકડીનો ભોગ બનાવતું એનું મોં આજ પ્રિય થઈ પડ્યું. આ અંધેની 10 દાની આંગળીઓને એ મોંની બી ભત્સતાથી આજે ન ડરનાર ને ન નાસી જનાર આ પહેલવહેલું બાળક મળ્યું. આજ સુધી એના તમાશા જોવા મેદનીઓ ઉમટતી, પણ એના દીદાર માત્રથી નાના છોકરા ઘરના ઊંડા ઓરડામાં નાસી જતા. માતાઓની સોળમાં સંતાતા અંધી છોકરી એના ખોળામાં ચડી અણબીતી બેઠી હતી. એ કાળમુખા હોઠ પર પોતાની આંખો અડકારતી હતી. ઝંડોરના જીવતરમાં કોમળ પ્યારનો એ પ્રથમ જન્મ હતો. મદારીની લાગણી પર કઠોળતાનું પળ શ્રીફળના ગોટા પરના દુર્ભેદ્ય છાલા જેવું બાજેલું હતું. એ સ્નેહની લીલી ડાંખળી કાળમીંડ પથ્થરોની કરાડમાંથી ચીરો પાડીને નીકળેલી હતી. અંધી છોકરીનો સ્નેહ એનાથી જુદો પડ્યો. ઝંડુરિયાને મદારીની જોડે બરાડાથી કામ લેવું પડતું. આજ આ અંધીએ એના મોં પર વાણીની મૃદુતા જન્માવી. છાની રહી ગઈ છે. ઝંડુરે આવી પહોંચેલા મદારીને સુખ સમાચાર આપ્યા. એને છોડ, ચાલો રસ્તે પડીએ. એ ક્યાં જશે? એને તો એ જ્યાં પગ મૂકશે ત્યાં રસ્તો જ છે ને. એમ કહીને એણે રીંછણ અને વાંદરાની રસ્સી હાથમાં લીધી. ઝંડુર ઉઠ્યો નહોતો, એ મદારીની સામે જોઈ રહ્યો, પણ એના મોં પરના અનંત હાસ્યે એની મનોવેદનાએ ધક્કો દીધો. ખી 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 શું કરો છો? ભા ઉઠ, આ જીવડા ભૂખ્યા છે. તારે હંમેશા મારી મશ્કરી જ કરવી છે કે બીજું કાંઈ છે? ઝંડુરે છોકરીને પોતાના ખોળામાંથી ઉતારીને નીચે મૂકી જરીક લીલા ઘાસમાં બેઠેલી છોકરીનો હાથ લંબાવીને સ્પર્શ માટે ઝંખતી હતી. મદારીના બોલવાનો અર્થ એને અગમ જ રહ્યો, પણ ઝંડુરના સ્પર્શની સરગમ બસતી શા માટે બંધ પડી? એકાએક હાથમાંનો વાજિંત્ર ક્યાં સરી ગયું. અંધીએ ચાલ્યા જતા પગલાના ધ્વનિને પકડ્યા. અંધીનું નાક ચલી જતી કોઈ સુગંધને શોધવા સતેજ બન્યું. મદારીએ પશુઓને નદીમાં ઉતાર્યા. ઝંડુર પછવાડે ચાલ્યો. એની તેની પછવાડે સુગંધના અને ચરણધ્વનિના દોર પકડીને જાણે કે અંધીએ પગલા ભર્યા. સુગંધ અને પદ ધ્વનિના દોર 7 વર્ષની આંધળીના નાના નબળા હાથમાંથી સરવા લાગ્યા, તણાવા લાગ્યા, તૂટું તૂટું થયા અને એવી બૂમ પાડી, માં માં માં. ચંડુર ઊભો થઈ રહ્યો. મદારી આગળ ને પાછળ સળગતી રેતને પાર કરતો હતો. પાછળ પશુઓ જાણે હાય જાણે પેલી અંધીની નવી લપ ચોંટશે એવી બીકે નાસ્યા જતા હતા. પાછળ ઝંડુર અંધીને પોતાની પીઠ ઉપર ઉઠાવીને ચાલ્યો આવતો હતો. બિલ્લી જેવા શબ્દહીન એના કદમો સાચવીને પડતા હતા. સામે બેખડે ચડીને મદારીએ તિરછી નજરે જોઈ લીધું. મૂંગા મૂંગા એણે ડોકું ધૂણાયું. પોતાને ખાતરી હતી કે ઝંડૂર જો ન લાવ્યો હોત તો છોકરીને તેડી લાવવા પોતાને જખ મારીને જવું પડત. કલેજું સડી ગયું, અરે રે મારું કલેજું સડી ગયું, મારામાં આવી દયા, એવું વાક્ય એના મનમાં ગોળાઈ રહ્યું. અડધો એક ગાંવ સુધી એણે જોયું, ન જોયું કરીને ચાલ્યા જ રાખ્યું. અંધે બાલિકાના હાથ ઝંડોરના હોઠ પર ફરતા રહ્યા. અંધેની આંગળીને ટેરવે એ હોઠ કંપાયમાન બની ગયા, મૂંગા તાર બજતા હતા. જગતની વિદુષિકી કરવા નિરમાયેલો એ હોઠકટ્ટો કોમળ લાગણીઓના પ્રદેશમાં પશુઓ સિવાય કોને બીજાને પીછાનતો હતો? અને કાપેલા હોઠ ટુકડો રોટલો રળવાના જન મનોરંજનનું સાધન હતા. આજે એ હોઠ પર મા વિનાની અંધી વાજિંત્ર બજાવતી હતી. માં કેવી હોય એને યાદ નહોતું. કોઈક હતું એવો એક ઝાંખો ભણકાર રહી ગયો હતો. પોતાના બાળપણની બધી જ ઘટનાઓ સંધ્યાકાળના પવનમાં કોઈ દૂર ગામની અસર ઝાલર બજાવતી હોય, તેના સ્વર હિલ્લોળ સરીખ હોય, કે ભર્યા ભર્યા ઝાંઝવાના જળની અંદર પડછાયા દાખવતી, કોણ જાણે ક્યાં મુલકની નગરીઓ જેવી ઝંડોરની સ્મૃતિમાં બની રહી હતી. ફક્ત હોઠ એના ચીરાયા હતા. ને નાના છોકરા ભેગો પોતે 6 મહિના રહ્યો હતો ત્યાં સલામ કર્યા વિના ખાવા નહોતું જડતું. ને પોતે એક રાત્રિએ ભાગે છૂટ્યો હતો એટલી જ યાદ અનામત હતી. તે પૂર્વેની વાતો આગલા જન્મના સ્મૃતિ ઝંકાર સમી કેવળ અવાસ્તવિક કલ્પનાઓ જ હતી.